એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. ગ્રંથસારમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવી નવલકથાની ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ જેણે સાહિત્ય જગતમાં કહી શકાય કે ભારે ચર્ચા જગાવી છે. બાર્બરા કિંગસોલ્વરની ડેમન કોપરહેડ.
હાજી,
આ કૃતિને 2023માં પુલિત્ઝર પ્રાઇઝ ફોર ફિક્શન મળ્યું, અને એ પણ સહવિજેતા તરીકે, અને વિમેન્સ પ્રાઇઝ ફોર ફિક્શન પણ. એટલે સમજી શકાય કે કેટલી મહત્વની કૃતિ હશે.
બિલકુલ. અને આ પુસ્તકની જે મુખ્ય એમ કે સૌથી રસપ્રદ વાત છે ને, તે એ છે કે તે ચાર્લ્સ ડિકિન્સની ક્લાસિક નવલકથા ડેવિડ કોપરફિલ્ડ પર આધારિત છે.
ઓ, એટલે આ એક આધુનિક રૂપાંતરણ છે.
હા, પણ માત્ર રૂપાંતરણ નહીં, કિંગસોલ્વર એ વાર્તાને લગભગ 17 વર્ષ આગળ લાવીને વિક્ટોરિયન ઇંગ્લેન્ડમાંથી સીધી 20મી સદીના અંત અને 21મી સદીની શરૂઆતના અમેરિકામાં લઈ આવે છે, અને એ પણ ક્યાં, દક્ષિણ એપેલેશિયાના પહાડી વિસ્તારમાં.
એપેલેશિયા એટલે એ વિસ્તારની જે સામાજિક અને આર્થિક વાસ્તવિકતાઓ છે એ બધું આમાં વણાયેલું હશે, ખરું ને?
ચોક્કસપણે. એટલે જ આ માત્ર એક અનુકૂલન નથી રહેતું, એ આજના સમયનો, ખાસ કરીને ગ્રામીણ અમેરિકાનો, એક જીવંત દસ્તાવેજ બની જાય છે.
તો આજે આપણે આ ચર્ચામાં ડેમન કોપરહેડ નામના મુખ્ય પાત્રના જીવનની સફર, એના સંઘર્ષો, અને જે મહત્વના પાત્રો એના જીવનમાં આવે છે એ જોઈશું, અને સાથે સાથે એ પણ સમજવાનો પ્રયત્ન કરીશું કે લેખિકા આ વાર્તા દ્વારા કયા ઊંડા વિષયોને સ્પર્શે છે.
હા, જેમ કે સામાજિક અવ્યવસ્થા, ગરીબી, વ્યસન, ખાસ કરીને ઓપિયોઇડ મહામારી જેણે એ વિસ્તારને ભરડામાં લીધો હતો, અને આ બધાની વચ્ચે ટકી રહેવાની, એટલે કે માનવીય સ્થિતિસ્થાપકતાની વાત.
અને લેખિકા બાર્બરા કિંગસોલ્વર વિશે પણ થોડું જાણીએ. એમનો આ એપેલેશિયા વિસ્તાર સાથે કોઈ ખાસ સંબંધ છે?
હા, એમનો સંબંધ ઘણો ઊંડો છે. તેઓ પોતે કેન્ટકીમાં ઉછર્યા છે, અને આ વિસ્તારને ખૂબ જ સંવેદનશીલતા અને સન્માન સાથે રજૂ કરે છે. ખબર છે, ઘણીવાર આ વિસ્તારના લોકો માટે હિલબિલી જેવા નકારાત્મક શબ્દો વપરાય છે.
હા, એ સ્ટીરિયોટાઇપ છે.
બરાબર. તો કિંગસોલ્વર એ ધારણાઓને પડકારે છે. તેમની લેખન શૈલીમાં હંમેશા સામાજિક ન્યાય, પર્યાવરણ, માનવ સંબંધોની જટિલતા કેન્દ્રમાં રહી છે. અને આ પુસ્તકમાં એમણે ડિકન્સના સમયની સામાજિક બુરાઈઓ અને આધુનિક ગ્રામીણ અમેરિકાની સમસ્યાઓ વચ્ચે સમાંતર રેખા દોરી છે.
ખૂબ જ રસપ્રદ. તો ચાલો શરૂ કરીએ ડેમનની આ અસાધારણ કહી શકાય એવી જીવનયાત્રા. વાર્તાની શરૂઆત ક્યાંથી થાય છે?
વાર્તા શરૂ થાય છે લી કાઉન્ટી, વર્જિનિયામાં. એક સિંગલ વાઇટ ટ્રેલર છે, અને એના બાથરૂમના ફ્લોર પર ડેમનનો જન્મ થાય છે.
બાથરૂમના ફ્લોર પર?
હા. એની મા એક ટીનેજર છે, એકલી છે. એના પિતા, જેનું નામ પણ કોપરહેડ હતું, એના જન્મ પહેલાં જ મૃત્યુ પામ્યા છે. ડેમનના વાળનો રંગ એના પિતા જેવો છે, તાંબાના તાર જેવો લાલ, એટલે લોકો એને કોપરહેડ કહેવા લાગે છે. એનું સાચું નામ તો ડેમન ફિલ્સ છે, પણ આ કોપરહેડ નામ એની ઓળખ બની જાય છે.
કોપરહેડ, આ નામ જ કેટલું પ્રતિકાત્મક છે, નહીં? એક તરફ તાંબા જેવો રંગ, કદાચ કંઈક મૂલ્યવાન હોવાનો સંકેત, પણ બીજી તરફ કોપરહેડ તો એક ઝેરી સાપનું પણ નામ છે.
બરાબર. એ ભય અને ટકી રહેવાની ક્ષમતા બંનેનું સૂચન કરે છે. કદાચ એપેલેશિયાના લોકોની જેમ જ, જેમને બહારની દુનિયા ઘણીવાર ગેરસમજ કરે છે, ડરે છે, પણ જેઓ પોતે ખૂબ જ મજબૂત અને ટકી રહેનારા હોય છે.
તો એના બાળપણના શરૂઆતના વર્ષો કેવા વીતે છે? શું એને કોઈ સ્થિરતા મળે છે?
શરૂઆતમાં એની દુનિયા નાની છે. એની માં છે, જે પોતે યુવાન છે, સંઘર્ષ કરી રહી છે, કદાચ વ્યસનની સમસ્યાઓ પણ છે, પણ એ ડેમનને પ્રેમ કરે છે. અને એમના પડોશમાં પેગોટ પરિવાર રહે છે. દાદી નેન્સ, એમના પતિ શ્રી પેગોટ, એમનો પૌત્ર હેમર કેલી, અને એક દત્તક લીધેલી પૌત્રી એમી.
પેગોટ પરિવાર એટલે ડિકન્સના પેગોટી પરિવાર જેવું?
હા, બિલકુલ. આ પેગોટ પરિવાર ડેમન માટે એક વિસ્તૃત કુટુંબ જેવો બની જાય છે. ત્યાં એને થોડી સ્થિરતા, થોડો પ્રેમ મળે છે.
આ પસંદ કરેલો પરિવાર એટલે કે ફાઉન્ડ ફેમિલીનો વિચાર અહીં શરૂઆતથી જ મહત્વનો બની જાય છે, ખરું ને? કારણ કે આગળ જતા આપણે જોઈશું કે કેવી રીતે એના જીવનમાં લોહીના સંબંધો અને સંસ્થાઓ એને નિરાશ કરે છે, પણ આવા સંબંધો જ એને ટેકો આપે છે.
ચોક્કસ. પણ આ નાજુક સંતુલન લાંબુ ટકતું નથી.
શું થાય છે?
ડેમનની માં સ્ટોનર નામના એક માણસ સાથે લગ્ન કરે છે, અને આ સ્ટોનર એ ડિકેન્સના મિસ્ટર મડરસ્ટોનનું આધુનિક, કદાચ વધારે ક્રૂર સ્વરૂપ છે.
ઓહ,
એ અત્યાચારી છે. એના આવવાથી ઘરમાં વાતાવરણ બગડી જાય છે. ડેમનની માં ફરીથી ડ્રગ્સના વ્યસનમાં ઊંડી ઉતરે છે અને સ્ટોનર ડેમન સાથે પણ ખૂબ ખરાબ વર્તન કરે છે અને મારે છે, અપમાનિત કરે છે.
એટલે ઘરનું વાતાવરણ ઝેરી બની જાય છે.
હા, પરિસ્થિતિ એટલી હદે વણસે છે કે સામાજિક સેવા વિભાગ એટલે કે DSS ડિપાર્ટમેન્ટ ઓફ સોશિયલ સર્વિસીસ ને દખલ કરવી પડે છે અને તેઓ ડેમનને એની મા પાસેથી લઈ જાય છે. આ ઘટના જાણે એના બાળપણનો અંત લાવી દે છે.
આ તો બહુ મોટો આઘાત કહેવાય એક બાળક માટે.
લેખિકા જાણે કહેવા માંગે છે કે બાળક હોવું એ પોતે જ કેટલું ભયાવહ હોઈ શકે છે. જ્યારે તમારે એવી દુનિયામાં જીવવાનું હોય જેના નિયમો તમને ખબર નથી અને તમારી રક્ષા કરનાર કોઈ નથી.
બરાબર.
અને અહીંથી ડેમનની ફોસ્ટર કેર સિસ્ટમમાં અનાથ તરીકેની કઠિન યાત્રા શરૂ થાય છે.
એનો અનુભવ કેવો રહે છે આ સિસ્ટમમાં?
ખૂબ જ ખરાબ. પહેલા એને ક્રિક્સન નામના એક તમાકુના ખેડૂતના ઘરે મોકલવામાં આવે છે, પણ ત્યાં એને રાખવાનો હેતુ માત્ર બાળમજૂરી કરાવવાનો જ છે.
બાળમજૂરી?
હા, તમાકુના ખેતરમાં કામ કરાવે છે. ખાવા પીવાનું પૂરું નહીં, કોઈ દેખરેખ નહીં, શોષણ જ શોષણ. અહીં જ એની મુલાકાત મેગોટ નામના બીજા એક અનાથ છોકરા સાથે થાય છે.
મેગોટ, આ નામ પણ કંઈક સૂચવે છે.
હા, મેગોટ ખૂબ હોશિયાર અને દેખાવડો છોકરો છે, પણ એ પણ સિસ્ટમનો શિકાર છે. બંને વચ્ચે ગાઢ મિત્રતા બંધાય છે કારણ કે બંનેનું દુઃખ સરખું છે.
આ મેગોટનું પાત્ર શું એ ડિકેન્સના જેમ્સ સ્ટીઓફોર્થ જેવું છે? પેલો આકર્ષક પણ નૈતિક રીતે નબળો મિત્ર?
કંઈક અંશે. મેગોટમાં ઘણી ક્ષમતા છે, પણ એ કેવી રીતે વેડફાઈ જાય છે એ પણ સિસ્ટમની નિષ્ફળતા દર્શાવે છે. ડેમન અને મેગોટની મિત્રતા એ અંધકારમાં એકમાત્ર આશા જેવી છે.
પણ ક્રિક્સનના ખેતરમાંથી નીકળ્યા પછી શું એની સ્થિતિ સુધરે છે?
એ પછી એને મેકકોબ્સ નામના બીજા ફોસ્ટર પરિવાર પાસે મોકલાય છે, જ્યાં પણ ઉપેક્ષા અને ભૂખમરો જ છે. પછી મિસ્ટર ગોલી નામના એક વૃદ્ધ સાથે રહેવાનો થોડો સારો અનુભવ થાય છે, કારણ કે એ વૃદ્ધ પાસે જૂના કોમિક્સનો ખજાનો હોય છે. પણ એ ઘર પણ એક અકસ્માતમાં નાશ પામે છે.
એટલે એક પછી એક નિરાશા.
હા, અને આ બધાની વચ્ચે એને સમાચાર મળે છે કે એની માનું ડ્રગ ઓવરડોઝથી મૃત્યુ થયું છે. આ સમાચાર એને સાવ ભાંગી નાખે છે. હવે તે ખરેખર અનાથ અને એકલો છે.
આ ફોસ્ટર કેરનું ચિત્રણ ખરેખર હચમચાવી નાખે એવું છે. જે સિસ્ટમ બાળકોની સુરક્ષા માટે બની છે તે જ કેવી રીતે તેમનું શોષણ કરી શકે છે અથવા તેમને સાવ ભૂલી શકે છે. સંસ્થાગત ઉપેક્ષા પર આ એક સખત ટિપ્પણી છે. આટલી હતાશા પછી ડેમન શું કરે છે?
એ ભાગી છૂટવાનું નક્કી કરે છે. એને ખબર પડે છે કે એના પિતા તરફથી એની એક દાદીમાં ટેનેસીમાં રહે છે, એટલે તે ત્યાં ભાગી જાય છે એમને શોધવા.
શું દાદીને એને આશરો આપે છે?
દાદીમાની સ્થિતિ એવી નથી કે એને રાખી શકે, પણ તે દયાળુ છે અને તે ડેમનને એક નવી દિશા બતાવે છે. તે તેને સ્થાનિક હાઈસ્કૂલના ફૂટબોલ કોચ વિનફિલ્ડ પાસે લઈ જાય છે.
અચ્છા, અને અહીંથી વાર્તામાં કંઈક બદલાવ આવે છે?
હા, એક મોટો બદલાવ. કોચ વિનફિલ્ડ, જે પોતે પણ એક જમાનાનો ખેલાડી રહી ચૂક્યો છે, તે ડેમનની શારીરિક ક્ષમતા અને દોડવાની ગતિને ઓળખી કાઢે છે. એ ડેમનને પોતાની ફૂટબોલ ટીમમાં ટાઇટ એન્ડ તરીકે સ્થાન આપે છે. અને અચાનક ડેમન, જે અત્યાર સુધી અદૃશ્ય જેવો હતો, તે મેદાન પર કોપરહેડ તરીકે ચમકવા લાગે છે.
એટલે એને એક નવી ઓળખ મળે છે.
હા, અને લોકપ્રિયતા પણ. તે સ્થાનિક હીરો બની જાય છે. તે કોચ અને તેમની દીકરી એંગસ સાથે રહેવા લાગે છે. જીવનમાં પહેલીવાર ડેમનને લાગે છે કે તે કંઈક છે. તેને લોકો સ્વીકારે છે, તેને એક હેતુ મળ્યો છે.
આ તો એના જીવનનો ખરેખર એક સારો તબક્કો લાગે છે. પણ શું અહીં પણ બધું બરાબર છે? કોચ વિનફિલ્ડનું પાત્ર કેવું છે? તમે કહ્યું કે ડિકિન્સના મિસ ક્રિંકલ જેવું છે, જે શાળા ચલાવતો પણ છોકરાઓનું શોષણ કરતો.
હા, એ શંકા સાચી છે. કોચ વિનફિલ્ડ ડેમનની પ્રતિભાનો ભરપૂર ઉપયોગ કરે છે. ટીમ માટે તે મહત્વનો છે, પણ શું તે ખરેખર ડેમનના ભવિષ્યની, એના શિક્ષણની ચિંતા કરે છે? એ પ્રશ્ન રહે છે. કદાચ અહીં પણ એક પ્રકારનું શોષણ ચાલી રહ્યું છે.
પણ એંગસનું પાત્ર તમે ઉલ્લેખ્યો, તે કેવી છે?
એંગસ ખૂબ બધ મહત્વપૂર્ણ પાત્ર છે. તે ડિકેન્સની એગ્નેસ વિકફિલ્ડ જેવી છે. સમજદાર, દયાળુ, નૈતિક રીતે મક્કમ. તે ડેમનની સાચી મિત્ર બને છે. તે ડેમનને તેની ખ્યાતિ કે ભૂતકાળથી પરે એક વ્યક્તિ તરીકે જુએ છે અને સમજે છે. એ ડેમન માટે એક સ્થિર અને સકારાત્મક બળ બની રહે છે.
એટલે આશાનું એક કિરણ તો છે, પણ લાગે છે કે આ સુખ લાંબુ નહીં ટકે.
ના, બિલકુલ નહીં. એક ખૂબ જ મહત્વની ફૂટબોલ મેચ દરમિયાન ડેમનના ગૂંઠણમાં અત્યંત ગંભીર ઈજા થાય છે.
ઓહ નો.
એવી ઈજા કે જે એની ફૂટબોલ કારકિર્દીનો અને એની સાથે જોડાયેલા કોલેજ શિષ્યવૃત્તિ અને ઉજ્જવળ ભવિષ્યના સપનાઓનો પણ અંત લાવી દે છે.
આ તો ભયંકર કહેવાય. જે વસ્તુએ એને ઓળખ અને આશા આપી હતી એ જ છીનવાઈ ગઈ. આ માત્ર શારીરિક ઈજા નથી, એના આત્મા પરનો ઘા છે.
બરાબર. અને આ શારીરિક પીડા અને એની સાથે આવેલી ઊંડી ભાવનાત્મક હતાશા, નિરાશા, આ બધામાંથી રાહત મેળવવા માટે ડોક્ટર એને શું આપે છે? ઓક્સિકોન્ટિન, એક શક્તિશાળી પેઇનકિલર.
અને અહીંથી નવલકથાનો એક અત્યંત મહત્વનો અને કરુણ અધ્યાય શરૂ થાય છે, ઓપિયોઇડ સંકટ.
હા, કિંગ સોલ્વર અહીં બહુ સ્પષ્ટ રીતે આ મુદ્દાને કેન્દ્રમાં લાવે છે. કેવી રીતે ફાર્માસ્યુટિકલ કંપનીઓએ, ખાસ કરીને પરડ્યુ ફાર્માએ, નફા માટે એપ્લેશિયા જેવા ગરીબ ગ્રામીણ સમુદાયોને જાણી જોઈને નિશાન બનાવ્યા.
એમણે દાવો કર્યો કે આ દવાઓ વ્યસનકારક નથી,
જે એક મોટું જૂઠાણું હતું. અને ડોક્ટરોએ પણ સહેલાઈથી આ દવાઓ લખી આપી. ડેમન જેવા યુવાનો, જેઓ શારીરિક અને માનસિક પીડામાંથી પસાર થઈ રહ્યા હતા, તેઓ સહેલાઈથી એના શિકાર બન્યા.
ડેમનનો એક વિચાર તમે પહેલાં ટાંક્યો હતો કે ઓક્સિકોન્ટેન તમને કોઈ પણ બાબતની પરવા ન કરવા દે, એ કેટલું સચોટ છે. એ દવા માત્ર શરીરના દુખાવાને જ નહીં, પણ જીવનના દુખાવાને, અપમાનને, નિષ્ફળતાને, બધાને ભૂલવામાં મદદ કરે છે.
અને એ રાહત જ વ્યસન બની જાય છે. એ દવા પર નિર્ભર થઈ જાય છે.
પછી એના જીવનનું શું થાય છે?
વ્યસનની પકડ મજબૂત થતા એનું જીવન ફરીથી પાટા પરથી ઉતરી જાય છે. તે કોચ વિનફિલ્ડ અને એંગસનું ઘર છોડી દે છે. પછી એની મુલાકાત ડોરી નામની એક યુવતી સાથે થાય છે.
ડોરી, ડિકન્સની દોરા સ્પેનલો જેવી.
હા, કંઈક અંશે. ડોરી પણ વ્યસનની શિકાર છે. બંને વચ્ચે એક તીવ્ર જુસ્સાદાર પ્રેમ સંબંધ શરૂ થાય છે. પણ આ સંબંધ સંપૂર્ણપણે તેમના સહિયારા વ્યસન અને સહ આશ્રિતતા પર જ ટકેલો છે.
એટલે એક વિનાશક ચક્ર શરૂ થાય છે.
બરાબર. તેઓ એકબીજાને પ્રેમ કરે છે, પણ સાથે મળીને વધુને વધુ ઊંડા ખાડામાં ઉતરતા જાય છે. પોતાની ડ્રગ્સની આદત પૂરી કરવા, પૈસા કમાવા માટે તેઓ યુ હોલ નામના એક ચાલાક અને શોષણખોર માણસ માટે કામ કરવા લાગે છે.
યુ હોલ, યુરાયા હિપનું પ્રતિબિંબ.
હા, એ પણ બીજાની નબળાઈનો લાભ ઉઠાવનારો છે. ડેમન અને ડોરીનું જીવન ઉતાર ચડાવ, વચનો, દગા, બીમારી, ગરીબી, આ બધાથી ભરેલું રહે છે. વ્યસનની જે કાળી બાજુ છે, સંબંધો પર એની જે અસર છે, એનું ચિત્રણ અહીં ખૂબ જ કાચું અને નિર્મમ છે.
અને આ સંબંધનું પરિણામ શું આવે છે?
અત્યંત દુઃખદ. એક દિવસ ડેમન ઘરે પાછો આવે છે અને જુએ છે કે ડોરી ફેન્ટાનિલ મિશ્રિત હેરોઇનના ઓવરડોઝથી મૃત્યુ પામી છે.
ઓહ, આ તો ભયંકર છે. ડોરીનું પાત્ર ખૂબ જ કરુણ લાગે છે. સુંદર, નાજુક, પણ વાસ્તવિક દુનિયાનો સામનો કરવા અસમર્થ.
એના મૃત્યુથી ડેમન સંપૂર્ણપણે ભાંગી પડે છે. અપરાધભાવ, દુઃખ, ગુસ્સો, એ બધું એને ઘેરી વળે છે.
આ કદાચ એના જીવનનો સૌથી નીચલું બિંદુ કહેવાય ને?
હા, તે બધું છોડીને દરિયા કિનારે ભાગી જાય છે. એક એવી જગ્યા જ્યાં તે અને ડોરી ક્યારેક જવાનું સપનું જોતા હતા. ત્યાં એકલો, બેઘર, હતાશાની ચરમ સીમાએ તે પોતે પણ લગભગ ઓવરડોઝથી મૃત્યુની નજીક પહોંચી જાય છે.
શું એ બચી જાય છે?
હા, સદનસીબે એને બચાવી લેવામાં આવે છે. અને અહીં ફરી એકવાર એંગસ અને કોચ વિનફિલ્ડ એની મદદે આવે છે. તેમની મદદથી તે છેવટે એક રિહેબિલિટેશન સેન્ટરમાં દાખલ થાય છે.
દરિયા કિનારો, એ પણ એક પ્રતીક જેવું લાગે છે. પલાયન, અંત, પણ કદાચ શુદ્ધિકરણ અને પુનર્જન્મની શક્યતા પણ.
બરાબર. રિહેબની પ્રક્રિયા ખૂબ જ મુશ્કેલ અને પીડાદાયક હોય છે. પહેલીવાર વર્ષો પછી ડેમન દવાઓના ટેકા વગર પોતાના તમામ ભૂતકાળના આઘાતો, નુકસાન, દુઃખ, અપરાધભાવ, આ બધાનો સામનો કરવાનું શરૂ કરે છે.
અને આ મુશ્કેલ પ્રક્રિયામાં એને કઈ રીતે મદદ મળે છે?
એને એક જૂનો સાથી મળે છે, એની કલા. તે ફરીથી ચિત્રકામ શરૂ કરે છે, ખાસ કરીને સુપરહીરોના કોમિક્સ બનાવવાનું, જે નાનપણમાં કરતો હતો. આ કલા એના માટે થેરેપી જેવી બની જાય છે.
કલા કેવી રીતે મદદ કરે છે એને?
એને પોતાના અનુભવોને સમજવા, એને વ્યક્ત કરવા અને કદાચ એના ઉપર થોડું નિયંત્રણ મેળવવાનો માર્ગ આપે છે. એ પોતાના ભૂતકાળની, પોતાની વાર્તાની પુનઃરચના કરવાનો પ્રયાસ કરે છે. રિહેબમાં એ વિચારે છે, અને આ બહુ મહત્વનું છે. પ્રશ્ન એ છે કે શું તમે એવા વ્યક્તિ બનવા માંગો છો જેને ફટકો પડ્યો અને તે બદલી ન શક્યો? અથવા તમે એવા વ્યક્તિ બનવા માંગો છો કે જેને ફટકો પડ્યો અને તેણે વિચારશીલ બનવાનો અને કંઈક બનાવવાનો માર્ગ શોધી કાઢ્યો.
વાહ, આ એક મોટો બદલાવ છે એના વિચારમાં. તો અંતે શું ડેમના ચક્રવ્યૂહમાંથી બહાર આવી શકે છે? એનું ભવિષ્ય શું છે?
નવલકથાનો અંત કોઈ પરિકથા જેવો સુખદ નથી, પણ એ વાસ્તવિક અને આશાસ્પદ છે. ડેમન રિહેબમાંથી બહાર આવે છે. તે સ્વચ્છ છે, એટલે કે ડ્રગ્સ નથી લેતો. તે શ્રી પેગોટ અને એંગસ સાથે રહે છે.
એંગસ સાથે?
હા. અને તે પોતાના જીવન અને અનુભવો પર આધારિત એક ગ્રાફિક નોવેલ પર કામ કરી રહ્યો છે. એ બચી ગયો છે, પણ એના પર જે ઘા પડ્યા છે એના નિશાન કાયમ રહેશે. પણ મહત્વનું એ છે કે તેણે પોતાની વાર્તા કહેવાનું શરૂ કર્યું છે, અને એમાં જ એની મુક્તિ અને આગળ વધવાનો માર્ગ છે.
આખી વાર્તા સાંભળીને ખરેખર ઘણા બધા વિચારો આવે છે. ચાલો આપણે જે મુખ્ય વિષયો આ નવલકથા ઉઠાવે છે એના પર થોડી વાત કરીએ. મને લાગે છે કે સૌથી પહેલો અને મોટો મુદ્દો તો પ્રણાલીગત નિષ્ફળતાનો છે, નહીં?
બિલકુલ.
ફોસ્ટર કેર સિસ્ટમ હોય, શિક્ષણ વ્યવસ્થા હોય, આરોગ્ય સંભાળ હોય, આ બધી સંસ્થાઓ ડેમન જેવા નબળા અને હાંસિયામાં ધકેલાઈ ગયેલા બાળકો અને પરિવારોને કેવી રીતે નિષ્ફળ કરે છે એનું આ એકદમ સ્પષ્ટ ચિત્રણ છે.
હા, અને ઘણીવાર નિષ્ફળ જ નથી કરતી, શોષણ પણ કરે છે, જેમ ક્રિક્સનના ખેતરમાં થયું અથવા કોચ વિનફિલ્ડે જે રીતે ડેમનનો ઉપયોગ કર્યો. આ સિસ્ટમ્સ રક્ષણ કરવાને બદલે ભક્ષણ કરતી દેખાય છે.
અને આ સીધું જ બીજા મોટા મુદ્દા સાથે જોડાય છે, ઓપિયોઇડ સંકટ.
ચોક્કસ. લેખિકા બહુ સ્પષ્ટ કરે છે કે આ કોઈ વ્યક્તિગત નૈતિક નિષ્ફળતાનો મામલો નથી, આ કોર્પોરેટ લોભ અને સંસ્થાગત ઉપેક્ષાનું પરિણામ છે. કેવી રીતે નફા માટે આખા સમુદાયોને બરબાદ કરી દેવામાં આવ્યા,
અને વ્યસનને અહીં એક માનવીય દૃષ્ટિકોણથી જોવામાં આવ્યું છે, એક રોગ તરીકે, એક સામાજિક આર્થિક સમસ્યા તરીકે, નહીં કે માત્ર ચારિત્ર્યની ખામી તરીકે. એ બહુ મહત્વનું છે.
હા. અને ત્રીજો મુદ્દો જે આ બધા સાથે જોડાયેલો છે તે છે એપેલેશિયાની અદૃશ્યતા અને એના વિશેના સ્ટીરિયોટાઇપ્સ.
બરાબર. બહારની દુનિયા આ વિસ્તાર અને ત્યાંના લોકોને કેવી રીતે જુએ છે? પછાત, અજ્ઞાની, હિંસક. કિંગસોલ્વર આ ધારણાઓને તોડે છે ડેમનના અવાજ દ્વારા. તે એ લોકોની બુદ્ધિ, તેમની સ્થિતિસ્થાપકતા, તેમની આગવી સંસ્કૃતિ અને તેમના સંઘર્ષોને વાચા આપે છે.
ડેમન પોતે કહે છે ને કે જાણીતા લોકો ટીવી પર એવી રીતે બોલતા હતા જાણે તેઓ કોઈ જગ્યાના ન હોય, અને તમારે માનવાનું કે એ જ સાચું છે. આ અદૃશ્યતા એ પણ એક પ્રકારનો અન્યાય છે.
સાચી વાત. પણ આ બધા અંધકાર અને નિષ્ફળતાઓની વચ્ચે બે વસ્તુઓ સતત ચમકતી રહે છે મને લાગે છે. એક તો છે માનવીય સ્થિતિસ્થાપકતા,
રેઝિલિયન્સ. હા.
ડેમન પર એક પછી એક આઘાત આવે છે, તે વારંવાર પડે છે, પણ એનામાં જીવવાની, ટકી રહેવાની જે અદમ્ય ઈચ્છા છે એ ક્યારેય મરતી નથી.
અને બીજું છે પસંદ કરેલો પરિવાર, ફાઉન્ડ ફેમિલી. પેગોટ પરિવાર, એનો મિત્ર મેગોટ અને ખાસ કરીને એંગસ. લોહીના સંબંધો કદાચ નિષ્ફળ જાય, પણ આ પસંદ કરેલા સંબંધો જ એને ખરા અર્થમાં બચાવે છે, ટેકો આપે છે. અંતમાં એક વાક્ય છે ને, માત્ર પ્રેમ પૂરતો નથી, પણ તે જરૂરી તો છે જ.
ખૂબ સુંદર. અને છેલ્લો મુદ્દો જે મને લાગે છે કે અંત સાથે જોડાયેલો છે, વાર્તા કથન અને કલાની શક્તિ.
હા, પાવર ઓફ સ્ટોરી ટેલિંગ એન્ડ આર્ટ. ડેમનનું ચિત્રકામ, એના સુપરહીરોઝ, એ એના માટે માત્ર સમય પસાર કરવાનું સાધન નથી, એ વાસ્તવિકતાનો સામનો કરવાનો, એને અર્થ આપવાનો અને અંતે પોતાની ઓળખ પાછી મેળવવાનો એક માર્ગ બની જાય છે.
પોતાની વાર્તા કહેવી એ પોતે જ એક મુક્તિદાયક ક્રિયા બની જાય છે.
બિલકુલ. અને લેખિકાની શૈલી પણ અદ્ભુત છે. ડેમનનો જે પ્રથમ પુરુષનો અવાજ છે એ એટલો પ્રામાણિક, રમૂજી, તીક્ષ્ણ અને ઊંડો દુઃખદાયક છે કે વાચક તરત જ એની દુનિયામાં ખેંચાઈ જાય છે.
એપેલેશિયન બોલીનો ઉપયોગ એને વધુ જીવંત બનાવે છે.
અને ડિકિન્સની રચનાનો જે રીતે ઉપયોગ કર્યો છે એ માત્ર સાહિત્યિક ચતુરાઈ નથી, પણ ભૂતકાળ અને વર્તમાનની સામાજિક સમસ્યાઓ વચ્ચે એક શક્તિશાળી સેતુ બાંધે છે. ગરીબી, બાળ શોષણ, સંસ્થાગત નિષ્ફળતા, આ બધું ત્યારે પણ હતું અને આજે પણ છે, ભલે સ્વરૂપ બદલાયું હોય.
ખરેખર આ પુસ્તક વાંચવું એક ઊંડો, ભાવનાત્મક અને ક્યારેક હચમચાવી નાખનારો અનુભવ છે. એ ગુસ્સો અપાવે છે, સહાનુભૂતિ જગાવે છે અને અંતે માનવ ભાવનાની અદમ્ય શક્તિમાં ક્યાંક વિશ્વાસ પણ જગાવે છે. મને લાગે છે કે આ કથા આપણને એ શીખવે છે કે સૌથી કપરામાં કપરા સંજોગોમાં પણ માનવ ભાવના ટકી શકે છે, અને પોતાની વાર્તા કહેવાની શક્તિ કેવી રીતે આપણને આપણી ઓળખ પાછી અપાવી શકે છે.
અને સાથે સાથે તે આપણને સમાજ દ્વારા ઉપેક્ષિત અને અદૃશ્ય કરી દેવાયેલા લોકો પ્રત્યે વધુ સંવેદનશીલ બનવા અને જે પ્રણાલીગત અન્યાય છે તેના પર સવાલ ઉઠાવવા પણ પ્રેરે છે.
કદાચ આપણે સૌએ વિચારવું જોઈએ કે આપણી આસપાસ એવી કઈ વાર્તાઓ છે જે આપણે સાંભળતા નથી. કયા અવાજો દબાઈ ગયા છે? શું આપણે એમને સાંભળવા તૈયાર છીએ? એ એક વિચારવા જેવો મુદ્દો છે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.